पेज नंबर 636 छेले थी चौथी पंक्ति आपने गई वक्त अटक्या था। આગળ જઈએ હવે ધ ગ્રોથ ઓફ ભક્તિ વિચ યુ ફીલ ઇઝ ધ ફર્સ્ટ સાઇન ઓફ ધ સાઇકિક ડિવેલપમેન્ટ સાધકે પત્રમાં લખ્યું છે કે અંદર ભક્તિભાવ વિકસી રહ્યો હોય એમ લાગે છે એના અનુસંધાનમાં શ્રી અરવિંદે આ વાક્ય લખ્યું છે કે જ્યારે એમ લાગે કે ભક્તિભાવ વિકસી રહ્યો છે ત્યારે એમ સમજવાનું કે અંદરનો ચૈત્ય પુરુષ વિકાસ પામી રહ્યો છે ચૈત્ય પુરુષ વિકાસ પામી રહ્યો છે એનો અર્થ શું કારણ કે તો દિવ્યતાનો અંશ છે આપણા હૃદયમાં રહેલો એટલે એક રીતે જુઓ તો પૂર્ણ છે ચૈત્ય પુરુષ વિકાસ પામી રહ્યો છે એનો અર્થ એટલો જ કે પ્રકૃતિના જે ઘટ્ટ આવરણો એની આસપાસ રહેવાને કારણે એનો પ્રભાવ વર્તાતો નથી એ દિવ્યતા આપણા ચિત્તમાં આપણા પ્રાણમાં આપણી વાણીમાં આપણા વ્યવહારમાં પ્રકટ થતી નથી કેમ કે પેલું એક ઘટ્ટ એવું આવરણ છે એ આવરણની ઘટ્ટતા ઓછી થાય આછી થાય એ આવરણ ટ્રાન્સપેરન્ટ બનવા માંડે પારદર્શક બનવા માંડે ત્યારે ચૈત્ય પુરુષનો પ્રભાવ આપણા વ્યક્તિત્વમાં દેખાવા માંડે અને અહીંયા ચૈત્ય પુરુષના વિકાસ દ્વારા શ્રી અરવિંદને આ અભિપ્રેત છે હવે ગ્રોથ ઓફ ભક્તિ ભક્તિનો વિકાસ બહુ જાણીતો શબ્દ છે ભક્તિ પણ એને વિશેની વિભાવના જેટલી વાર સ્પષ્ટ કરીએ એટલી વાર ઓછી છે કેમ કે સામાન્ય રીતે તો દેવસ્થાનમાં જવાનું ઘંટનાદ કરવાનું નગારા વગાડવાના આરતી વખતે ટીલા ટપકા તાણવાના પીતાંબર કે રેશમી વસ્ત્ર પહેરવાનું નાઈ ધોઈને શુદ્ધ થવાનું થોડા સ્તોત્રો બોલવાના ઘરમાં પૂજા કરતા હોઈએ તો જે કોઈ દેવી દેવતા એ નવડાવવાના ને જાણો છો તમે આને લગભગ મોટાભાગના માણસો આવું જે કરતો હોય, ભાઈ આ તો ભગત માણસ છે એવું આપણે કહીએ છીએ. વે આ ભક્તિ નથી એવું હું કહેવા માંગતો નથી. જો એ ભક્તિ હોય તો, આ જો ને તો કેમ કહું છું કે આ બધું જ અંદરના ભાવથી જો કરવામાં આવતું હોય તો એ ભક્તિ છે, પણ એકદમ નિમ્ન પ્રકારની. એક સંસ્કૃતમાં નાનકડું સૂત્ર જેવું વાક્ય છે, બાહ્ય પૂજા અધમા અધમા. બહારની જે પૂજા છે આ વિધિ વિધાન એ અધમમાં અધમ છે, અત્યંત નિમ્ન પ્રકારની છે. આવું એક નાનકડું વાક્ય છે. કૃષ્ણ પ્રેમે આ બાહ્ય પૂજાનો નાનકડો બચાવ કર્યો છે એ પણ આપણે જોઈ લઈએ. કૃષ્ણ પ્રેમ કહે છે કે કોઈ પણ પૂજા ખરેખર માત્ર બહારની જ હોય છે એવું બને? એટલે એમને કહેવું છે કે એ પૂજા બહાર નહીં, ઔપચારિકતા નહીં, પણ જે કોઈ વિધિ હોય એ વિધિ કરતી વખતે ભલે થોડો પણ ભાવ અંદરથી જોડાયેલો હોય છે, માત્ર કોરી કોરું એ વિધાન કે એ વિધિ હોતા નથી. પણ ધારો કે જોડાયો હોય તોય મોટા ભાગના કિસ્સાઓમાં એ અલ્પાલ્પ હોય છે. આપણે ઘણી વાર આપણા વડીલોમાં કે અન્યોમાં જોયું હશે, પૂજા કરતી વખતે ઘરના માણસોને વચ્ચે વચ્ચે સૂચનાઓ આપતા હોય, રસોડાની સૂચના સ્ત્રીઓ હોય તો, પુરુષો હોય તો બીજી સૂચનાઓ, અરે આમ કરી નાખજે રહી ગયું છે, એ સ્તોત્રપાઠની વચ્ચે પેલું આવે. એટલે ભાવ લગભગ નહીવત હોય છે, અને એટલે માટે આને અધમા અધમા કહી છે. ભક્તિ કહેવી હોય તો એ અત્યંત અધમ પ્રકારની છે. ભક્તિ સૂત્ર આપણે આગળ વાત કરેલી છે, પણ મેં કહું ને જેટલી વાર દોહરાવીએ આ ભક્તિ વિશેના કન્સેપ્ટને આપણે બરાબર ક્લિયર કરવો છે. અને જે આ પરંપરાગત જે ખ્યાલ છે ભક્તિ વિશેનો, આપણે જેટલો આપણી અંદર હોય તો એને તોડી પાડીએ જલ્દી એટલો વધારે સારું. ભક્તિ સૂત્ર કહે છે, સાતુ પરાનુરક્તિ ઈશ્વરે. એ ભક્તિ એટલે શું? ઈશ્વરે પરા અનુરક્તિ, પરમાત્મા તરફ પરમ પ્રેમ. અનુરક્તિ એટલે અનુરાગ, એટલે પ્રેમ, અને પરમ એટલે સર્વોચ્ચ, સર્વોપરી. તો ભક્તિનું હાર્દ પરમાત્મા તરફના પ્રેમમાં છે. ભગવાન માટે આપણા હૃદયમાં કેટલો પ્રેમ છે એ એની પારાશીશી છે. અને જો એમ કહેવામાં આવે, આપણે લૌકિક પ્રેમમાં શું હોય છે જુઓ, જેને જે વ્યક્તિ માટે પ્રેમ હોય એ વ્યક્તિનો જ આપણે વિચાર કર્યા કરીએ છીએ. હૃદયની અંદર જે ભાવો ભાવીએ છીએ સભાનપણે કે અભાનપણે સાહજિકતાથી, એ ભાવો એ વ્યક્તિ તરફ જ વહેતા ભાવો હોય છે. અને આપણું આખું જીવન એ વ્યક્તિની આસપાસ આપણે ગોઠવતા હોઈએ છીએ, ગૂંથતા હોઈએ છીએ. એને માટે પ્રેમ હોય એને માટે આવું બધું અંદર અને બહાર આપણે કરતા હોઈએ છીએ. સર્વોપરી પ્રેમ હોય એને માટે, તો જો ભગવાન માટે સર્વોપરી પ્રેમ છે એમ કહેવામાં આવે તો આખું જીવન અંદરનું બહારનું, વિચારો ભાવો વાણી અને ક્રિયા બધું એ ભગવાનની આજુબાજુ ગોઠવાયેલું હોવું જોઈએ. અને શરૂઆતમાં પરમ પ્રેમ પ્રકટતો નથી, સામાન્ય રીતે નાનકડી શરૂઆત હોય છે, એમાં ભગવાન તરફનો પણ હોય છે, અન્ય વ્યક્તિઓ વસ્તુઓ પરિસ્થિતિઓ તરફનો પણ હોય છે. તો પેલા પ્રેમને ધીમે 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 વિકસાવવાનો અને આંતર બાહ્ય જીવન ક્રમશઃ પરમાત્માની આજુબાજુ ગોઠવવાનું, અને એ જેમ આપણે કરતા જઈશું તેમ એમની કૃપા થકી બીજી વ્યક્તિઓ વસ્તુઓ પરિસ્થિતિઓ તરફની આપણી જે આસક્તિ છે, જેને આપણે પ્રેમ કહીએ છીએ, એ આસક્તિ એમની કૃપાથી અને એમની શક્તિથી તૂટતી જશે, છૂટતી જશે, બંને પેરેલલ ક્રિયાઓ ચાલશે. એટલે ભક્તિનો આ બેઝિક કન્સેપ્ટ, પાયાનો વિચાર આ ભગવાન માટેનો પ્રેમ એમાં છે. અને પ્રેમ એટલે શું એને પણ થોડુંક મેં તમને કહ્યું. માત્ર ઇમોશનલ આઉટબર્સ્ટ, લાગણીનો ઉભરો જબરજસ્ત આવ્યો અને પછી પાછો શમી ગયો, એ કદાચ ખબર નહીં એ પ્રેમ કહેવાય કે નહીં. પણ ધારો કે આ ભગવાન માટેના પ્રેમને નો વિચાર કરીને, ઉદાહરણો લઈને વિચાર કરવો હોય તો એ પ્રેમ બે પ્રકારનો હોઈ શકે. ચાલો આપણે પેલાને આપણે ઇન્કારી નથી કાઢવું, એ એક જબરજસ્ત તીવ્ર પેશનના ફોર્મમાં, તીવ્ર ભાવના ફોર્મમાં પણ હોઈ શકે. અને એનું ઉદાહરણ સારામાં સારું આપવું હોય તો ચૈતન્ય મહાપ્રભુ, હૃદયમાં ઉછાળા મારે ભગવાન માટેના નો પ્રેમ, અને એને કારણે લગભગ ફરજિયાત પ્રણે એ બાહ્ય અભિવ્યક્તિ થાય ત્યારે નૃત્યમાં સંકીર્તનમાં એ બાહ્ય અભિવ્યક્તિ પામે, ગીતમાં. તો આ પેશનેટ લવ ફોર ધ ડિવાઇન. બીજા એક પ્રકારનો પ્રેમ ભગવાન માટેનો, એમાં તીવ્રતા એટલી જ હોય પણ અત્યંત શાંત હોય. શ્રી અરવિંદનો પ્રેમ ભગવાન માટેનો એનો વિચાર કરો, માતાજીનો પ્રેમ ભગવાન માટેનો એને એનો વિચાર કરો. ઓછા તીવ્ર પ્રેમ હતા એ, પણ ક્યાંય અભિવ્યક્તિ જે ચૈતન્ય મહાપ્રભુની એવી અભિવ્યક્તિ ક્યાંય નહીં. માતાજીના કિસ્સામાં કેટલીક વાર પેઇન્ટિંગ્સ દ્વારા, કેટલીક વાર મ્યુઝિક દ્વારા, કેટલીક વાર પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ, જે કલમમાંથી જે શબ્દો નીકળતા હશે એ પેલી પ્રેમની અવસ્થામાંથી નીકળ્યા હશે. અને શ્રી અરવિંદની બાબતમાં પણ કેટલાક એમના અટરન્સીસ ના ઉપરથી, એમની ખાસ તો કવિતાની ના રૂપમાં એમનો પ્રેમ અભિવ્યક્ત થયો છે. બીજી રીતે પણ થયો છે, પણ કવિતાના સ્વરૂપમાં સૌથી વધારે. તો કદાચ એ વધારે પ્રેમની જે અભિવ્યક્તિ છે ને, એ કદાચ આ વધારે રિફાઇન્ડ હોય છે, સુસંસ્કૃત અભિવ્યક્તિ છે પ્રેમની. એટલે પેલાને આપણે ઉતારી નથી પાડતા, બંને પોતપોતાના વ્યક્તિત્વ ઉપર આધાર છે અલ્ટિમેટલી. કેટલાક એ પ્રેમને આવી રીતે શ્રી રવિન્દ્રે જે રીતે ધારણ કર્યું એ રીતે ધારણ કરી શકે એમ હોય જ નહીં. વ્યક્તિત્વ એ પ્રકારનું હોય, ઇમોશનલ એલિમેન્ટ ખૂબ જ વધારે હોય. એટલે પણ મુખ્ય વાત આ છે, અભિવ્યક્તિ તો પછીની વસ્તુ છે, પણ પ્રેમ, સાચો પ્રેમ એ ભગવાન માટેનો, એને ભક્તિ કહેવાય. The growth of bhakti which you feel is the first sign of the psychic development. Chaitya Purushna Vikasni Apelli Nishani. Biji par ketlik nishaniyo Chaitya Purushna Vikasni Lord apanne batavi raha chhe. A sense of the mother's presence. માતાજીની હાજરી અથવા માતાજીની ઉપસ્થિતિનો અહેસાસ. અને માતાજી એટલે અહીંયા પરમાત્મા કહો કે માતાજી કહો, એક જ છે અલ્ટિમેટલી. પરમાત્માની ઉપસ્થિતિનો અહેસાસ કે માતાજીની ઉપસ્થિતિનો અહેસાસ ઘણી બધી રીતે એ અહેસાસ આવતો હોય છે. કેટલીક વાર સામે છબી કે મૂર્તિ હોય એની અંદર એ મૂર્તિ અથવા છબી ચિન્મય લાગે, ચૈતન્ય પ્રકટ થઈ ગયું હોય, અંદર જીવંત લાગે, એકદમ જીવંત લાગે. તો આ પણ પરમાત્માની ઉપસ્થિતિનો અહેસાસ છે, એમની હાજરીનો અહેસાસ છે. કેટલીક વાર અંદર હૃદય પ્રદેશમાં એક સતતા હોવા પણ હાજરી એનો અહેસાસ આવે. આંખો બંધ કરીએ અને છેક ઊંડે કંઈક છે, ભલે કેટલું શરૂઆતમાં એકદમ ઝાંખું, પણ કશુંક છે. આ બધાથી દૂર દૂર અંદર, તો આ પણ હાજરી અથવા ઉપસ્થિતિનો અહેસાસ છે. અને કેટલીક વાર મારી આજુબાજુ ચારે કોર માતાજી હાજર છે, સતત મારી સાથે છે, સતત મારી સાથે છે, આવો અહેસાસ, આવી ફિલિંગ, આવી લાગણી, આવી પ્રતીતિ થતી હોય તો એ પણ ઉપસ્થિતિની પ્રતીતિ છે. કરનાળીમાં શ્રી અરવિંદ પેલા મંદિરમાં ગયા હતા, એ વખતે મૂર્તિ પૂજામાં એમને સહેજે વિશ્વાસ નહોતો. મહારાજાની સાથે ગયા, સામે ઉભા રહ્યા, એકદમ ચૈતન્યમય એ મૂર્તિનો અનુભવ એમને થયો હતો, જે એમણે કવિતામાં પણ પ્રકટ કર્યો છે. પાછળથી આપણે જાણીએ છીએ તો એ હાજરીનો અહેસાસ મૂર્તિમાં. એમ બીજાના પણ ઉદાહરણો આપણે આપી શકીએ, પણ આપણે એટલી બધી વિગતમાં જતા નથી. હવે ધારો કે આવું ન થતું હોય શરૂઆતના તબક્કામાં, એમની ઉપસ્થિતિનો અહેસાસ ન થતો હોય, તો એને માટે નો પુરુષાર્થ અથવા પ્રયત્ન કરવો જોઈએ સાધનાના ભાગરૂપે. સતત અથવા જેટલો શક્ય એટલો આ વિચાર કરવો જોઈએ કે માં હંમેશા મારી સાથે જ છે, માં મારી અંદર છે, મારી આસપાસ સર્વત્ર ઉપસ્થિત છે, સર્વત્ર હાજર છે. ક્રિશ્ચિયાનિટીમાં તો સાધનાનો આ એક બહુ જ મહત્વનો પ્રકાર મનાયો છે. એને અંગ્રેજીમાં એ લોકો પ્રેક્ટિસિંગ ધ પ્રેઝન્સ ઓફ ગોડ આવા શબ્દો એને માટે વાપરે છે. ટુ પ્રેક્ટિસ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, ભગવાનની હાજરી, એનો અભ્યાસ કરવો, એટલે કે એની પ્રેક્ટિસ કરવી. અને દયા માતા તો એમ કહે છે કે આપણે ત્યાં જે જપ કરવાની પદ્ધતિ છે, મોટા ભાગના લોકો કોઈક ને કોઈક મંત્ર લઈ અને એનો જપ કરતા હોય છે. કેટલીક વાર ગુરુ પાસેથી મળેલો મંત્ર હોય છે, કેટલીક વાર જવલ્લે અંદરથી પ્રગટેલો મંત્ર હોય છે અને એનો જપ કરતા હોય છે. દયા માતા એમ કે છે કે આ ભારતની અંદર આ જે પદ્ધતિ છે એ એક રીતે જુઓ તો દેટ ઇઝ પ્રેક્ટિસિંગ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. કારણ કે જપ એટલે કે મંત્ર એ પરમાત્માનું જ શબ્દ સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ છે. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, ભગવદ્ ગીતા કહે છે એમ. ઓમ એ એક અક્ષરો એક અક્ષરમાં અભિવ્યક્ત થયેલું બ્રહ્મ તત્વ છે, પરમાત્મા છે. અને મંત્રનો જપ કરવામાં આવે ત્યારે એ પરમાત્માની હાજરી નો એ અભ્યાસ છે. પણ ધારો કે એ રીતે જપથી કરવું હોય તો એ રીતે, અથવા વિચારથી કરવું હોય કે ભાવથી કરવું હોય, પણ આ એક કરવા જેવો અભ્યાસ છે, કરવા જેવી પ્રેક્ટિસ છે સાધનાના એક ભાગ રૂપે. તો અ સેન્સ ઓફ ધ મધર્સ પ્રેઝન્સ ઓર ફોર્સ. આપણામાંથી ઘણા બધાએ ક્યારેક ને ક્યારેક આ માતાજીના ની શક્તિનો અનુભવ હું માનું છું કે કર્યો છે. ધ્યાન વખતે તો સવિશેષપણે કે ઉપરથી એ શક્તિનું અવતરણ થતું હોય આપણી અંદર, અને એ ફોર્સ એવો તો જોરદાર અનુભવાય કે આપણી આંખ પણ આપણે ખુલ્લી રાખી ન શકીએ, મીચાઈ જાય આંખો આપોઆપ. અને એ અવતરણ આપણે અંદર અનુભવી શકીએ શક્તિનું, તો આ પણ સાયકિક ડિવેલપમેન્ટની નિશાની છે. ચૈત્ય પુરુષ એ પેલા આવરણોને ભેદી ધીમે 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 બહાર આવી રહ્યો છે, એની નિશાની છે. ઓમ for the remembrance of her supporting and strengthening you. माताजी नु स्मरण केवा स्वरूप है, सपोर्टिंग एंड स्ट्रेंथनिंग यू. तो आपने बधाए वत्ता ओछा प्रमाण मा माताजी नो आधार एनो अनुभव कर्यो छे, माताजी ना आलंबन नो अनुभव कर्यो छे, माताजी आपड़ा जीवन ने टेको आपी रहा छे एनो अनुभव कर्यो छे. અને ઘણી બધી વાર એવું પણ લાગે છે કે એમનો આધાર, એમનું આલંબન, એમનો ટેકો ન હોય તો આપણું અસ્તિત્વ જ ના રહે, આપણી હયાતી જ ના રહે, આપણે હતા ન હતા થઈ જઈએ. એવો એક ભાવ, એવી એક પ્રતીતિ આપણે બધા ઓછા વધતા પ્રમાણમાં અનુભવીએ છીએ. તો આ સપોર્ટિંગ ઉપનિષદ કહે છે, એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ મહત્. આજ શ્રેષ્ઠ આલંબન છે, આજ મોટું મહાન આલંબન છે. અને આ સત્ય જેટલું જલ્દી આપણે સમજી લઈએ અને સ્વીકારી લઈએ અને આપણા સતના છેક ઊંડાણ સુધી એને લઈ જઈએ એટલું આપણને, એટલું આપણા ફાયદામાં છે. મોટે ભાગે આપણે બીજા ખોખલા ટેકાઓ લેવા પાછળ દોડતા હોય, અરે ફલાણો છે ને એ મને વાંધો નહીં આવે, મારો જીગરી જાન જીગર જાન મિત્ર છે એ છે પછી શું વાંધો, એમ જુદી જુદી વ્યક્તિઓ દરેકના જીવનમાં, અથવા તો સંપત્તિ ઉપર, સત્તા ઉપર, જે કંઈ સંગ્રહ પરિગ્રહ કર્યો હોય એ બધા ઉપર મનુષ્ય મુસ્તાક હોય છે, એનું આલંબન, મારી પાસે આમ છે તેમ છે. જેટલું જલ્દી તૂટી પડે ને એ ઇમારત જેટલી જલ્દી કકડભૂસ થાય એટલી કરી નાખવી જોઈએ, ને નહીં કરીએ ને તો ભગવાન જ્યારે કૃપા કરશે ત્યારે એ પોતે આ કરીને આપણને બતાવશે, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ. કે દોસ્ત, જેને જેને તું તારા ટેકા માનતો હતો બધા ખોખલા ઉદયથી ખવાયેલા ટેકાઓ તારા, તારી અણીના સમયે આમાંનો એક કામ નથી લાગતું, લે હું તને બતાવું છું. પેલું ભજન આપણે વગાડીએ છીએ ને ઘણી વાર, એક સહારા તેરા પ્રભુજી, એક સહારા તેરા, કઠિન ડગર મે ઘોર તિમિર મે હાથ પકડ લો મેરા. તો એતલ આલંબનમ શ્રેષ્ઠમ, અને ભગવદ્ ગીતાને કોટ કર્યું તો યેદમ ધાર્યતે જગત, પરાશક્તિની એટલે આદ્યાશક્તિની માતાજીની વાત, પ્રકૃતિ શબ્દ વાપરો છે ત્યાં, યયા ઇદમ સમગ્રમ જગત ધાર્યતે, આખું એ જગત જેના આપણે એક નાનકડા ભાગ છીએ, બિંદુના એ બિંદુ જેટલા આખા જગતનું ધારણ એ કરે છે, તો આપણું એ ધારણ કરી જ રહી છે. એટલે આલંબન લેવું જ હોય તો એનું જ લેવાનું. આ જયારે અહેસાસ આવે, સપોર્ટિંગ આપણને ટેકો આપી રહ્યા છે, ત્યારે પણ એમ માનવાનું, સમજવાનું કે આપણા ચૈત્ય પુરુષનો વિકાસ થઈ રહ્યો. એવી જ રીતે સ્ટ્રેન્થનિંગ યુ, તમને એ બળ આપી રહ્યા છે, તમને શક્તિ આપી રહ્યા છે પરમાત્મા. એના બળ, અને એ બળ એટલે શારીરિક જ નહીં, હા, આંતરિક બધું, નિશ્ચયનું બળ દાખલા તરીકે, બુદ્ધિનું, ચિંતનનું બળ, ભાવનું, ભાવની શક્તિ, જાત ભાતની શક્તિ. તો આ જ્યારે અહેસાસ આવે કે સ્ટ્રેન્થનિંગ યુ, મારા એક મિત્ર હંમેશા એવું કે માતાજી વિના હું તદ્દન નિર્માલ્ય નમાલો, અને માતાજી સાથે હોય અને છે જ તો હું પર્વત પણ તોડી નાખું, પહાડ પણ તોડી નાખું. તો આ એમના બળે બળવાન, આપણે એમની શક્તિએ શક્તિમાન, એ અહેસાસ એ ચૈત્ય પુરુષના વિકાસની નિશાની છે. વિભૂતિઓ યાદ કરો, બલમ બલવતામ ચાહમ, બળવાનોનું હું બળ છું. અને પેલું જાણીતું વાક્ય તો આપણે જોવા જાણીએ છીએ, નિર્બલ કે બલરામ. તો આ જ્યારે અહેસાસ આવે કે એમનું બળ મારી અંદર, એમની શક્તિ મારી અંદર કામ, ને મારામાં જે કોઈ શક્તિ છે એ એમની પાસેથી આવેલી છે, તો આ ચૈત્ય પુરુષના વિકાસની નિશાની છે. ઇઝ ધ નેક્સ્ટ સાઇન, જો આખું વાક્ય જોઈ લઈએ. અ સેન્સ ઓફ ધ મધર્સ પ્રેઝન્સ ઓર ફોર્સ ઓર ધ રિમેમ્બરન્સ ઓફ હર સપોર્ટિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ યુ ઇઝ ધ નેક્સ્ટ સાઇન. હવે શું થાય આગળ? ઇવેન્ચ્યુઅલી ધ સોલ વિધિન begins to be active in the aspiration and psychic perception guiding the mind to the right thoughts, the vital to the right movements and feelings, showing and rejecting all that has to be put away and turning the whole being in all its movements to the divine alone. Lambu vakya che. પહેલા એની અંદર જે કંઈ કહ્યું છે એ હું તમને સમજાવી દઉં, પછી આપણે શબ્દો લઈશું એટલે બધું ક્લિયર થઈ જશે. છેવટે શું થાય? આ ચૈત્ય પુરુષના વિકાસનું, આરંભિક વિકાસનું લક્ષણ આ બધું કહ્યું. એમ કરતા કરતા ઇવેન્ચ્યુઅલી છેલ્લે શું થાય? આપણી અંદરનો આત્મા અથવા ચૈત્ય પુરુષ એ સક્રિય બનવા માંડે, ક્રિયાશીલ બનવા માંડે. શામાં? પોતાની અભિપ્સામાં. અભિપ્સા હંમેશા આત્મામાંથી આવે છે, ચૈત્ય પુરુષમાંથી આવે છે, એ આપણે જાણીએ છીએ. અને આવરણો આછા થાય ત્યારે ચૈત્ય પુરુષની એ સક્રિયતા, એનો આપણને બરાબર અનુભવ થાય. એટલે બિગિન્સ ટુ બી એક્ટિવ ઇન એસ્પિરેશન. હવે એ મહત્વની વાત છે કે આપણી અંદર એક તબક્કાએ સાયકિક પરસેપ્શન આવે છે. બહુ સરસ સરસ શબ્દ વાપર્યો છે, સાયકિક પરસેપ્શન. એટલે चैत्य पुरुष नु अथवा चैत्यिक ज्ञान समझिए बराबर शु कहवा मागे शिरे यो परसेप्शन शब्द सामान्य रीते इंद्रिय संवेदन ए अर्थमा वपराय छे पांच ज्ञानेन्द्रियो बाहरना जगत साथेना एना स्पर्शो अने एमाथी जे संवेदना नो अनुभव करे एने परसेप्शन कहेवामां आवे छे पण हमेशा ए संवेदन ने परिणामे एना बीजा पगथिये ज्ञान उत्पन्न थतु होय धारो के पानी में हाथ नाख्यो तो ए गरम होय तो गरम ठंडू होय तो ठंडू ए संवेदना थाय छे अने ए संवेदना नी पछी तरत ज आ गरम पानी छे आ ठंडू पानी छे एम ज्ञान उद्भवे छे तो परसेप्शन नो बीजो अर्थ ज्ञान एम पण थाय छे हवे इंद्रियो द्वारा जे ज्ञान थाय छे ए ज्ञान घणी बधी वार अपूर्ण होय छे अने केटलीक वार ए भ्रांति वाळु होय आपणी इंद्रिय नी जेटली क्षमता ए क्षमता मुजब ए ज्ञान इंद्रियो मेळवे इंद्रियो द्वारा अंदर ज्ञान उद्भवे दाखला तरीके एक झीणो साकर नो टुकड़ो एनी सुगंध आपने नथी आवती ए आपने घ्राणेन्द्रियनी मनुष्यनी घ्राणेन्द्रियनी मर्यादा छे पण एनी सुगंध कीड़ी ने चौक्कस आवे छे मंकोड़ा ने चौक्कस आवे એટલે ઇન્દ્રિયોની શક્તિની મર્યાદા છે એટલે ઇન્દ્રિયો દ્વારા જો સાકરનો ટુકડો ખૂણામાં પડ્યો છે છતાં જો આપણે જોઈએ નહીં તો આપણને ખબર નથી હોતી સુગંધથી એની ખબર નથી હોતી એટલે વસ્તુ છે છતાં એનું જ્ઞાન નથી ઇન્દ્રિયોની મર્યાદાને કારણે એનાથી ઉલટું એ ઇન્દ્રિયોની જ મર્યાદાને કારણે વસ્તુ નથી છતાં છે એવો અનુભવ એવું જ્ઞાન દાખલા તરીકે મૃગતૃષ્ણિકા ઝાંઝવાનું ઝાંઝવાના જળ રણની અંદર ગરમીના દિવસોમાં દૂર દૂર પાણી જાહા થતું હોય આમ હલતું હોય એવું દેખાય છે હરણને પણ દેખાય છે મનુષ્યને પણ દેખાય છે આપણા શહેરોમાં પણ ભર ઉનાળો હોય સીધો લાંબો રસ્તો હોય ને ચાર રસ્તા ઉપર થાંભલા ને હોય તો ત્યાં રસ્તા ઉપર એ થાંભલાનું પ્રતિબિંબ પડતું આપણને આપણે બધાએ કદાચ જોયું છે તો જે નથી એનું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાનની આ મર્યાદા એટલે સેન્સિસ દ્વારા જે પરસેપ્શન થાય છે એની આ મર્યાદા એવી જ રીતે બુદ્ધિ દ્વારા વિચાર દ્વારા તર્ક દ્વારા અનુમાન દ્વારા ચિંતન દ્વારા જે જ્ઞાન થાય છે એની પણ મર્યાદા હોય છે, અને એ પણ કેટલીક વાર મિસલીડિંગ, ગેરમાર્ગે દોરનારું પુરવાર થતું હોય છે. કેમ કે અલ્ટિમેટલી એ ચિંતન પણ કશુંક ઇન્દ્રિયો દ્વારા સંવેદિત થયું છે, એને આધારે પછી વિચારની પ્રક્રિયા શરૂ થઈ છે. એટલે મૂળમાં તો એ ઇન્દ્રિયો દ્વારા જ, એટલે માત્ર ઇન્દ્રિયો દ્વારા નહીં પણ એના મૂળમાં ઇન્દ્રિયોની સંવેદના છે. અને બીજું, માઇન્ડ, મન અથવા તો બુદ્ધિ, એ પોતે વારંવાર શ્રી અરવિંદ કહે છે પોતે જ્ઞાન સ્વરૂપ નથી જ નથી, એ ઇટ ઇઝ ગ્રોપિંગ ઇન ધ ડાર્કનેસ ફોર નોલેજ. એ પોતે અજ્ઞાનમાં છે, જ્ઞાનની ખોજ કરી રહ્યું છે ચિંતન દ્વારા, પણ પોતે જ્ઞાન સ્વરૂપ નથી. એટલે બુદ્ધિ અથવા મન દ્વારા, ચિંતન, અનુમાન વગેરે દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન પણ અપૂર્ણ છે, અધૂરું છે. અને માત્ર આ જ્ઞાન ઉપર આધાર રાખનારા જે કોઈ શાસ્ત્રો છે, આમ તો બધા શાસ્ત્રો વિજ્ઞાન અને એટલે પ્યોર સાયન્સ અને સોશિયલ સાયન્સીસ, એ બધામાં માઇન્ડ અથવા બુદ્ધિથી ચિંતન વગેરેની પ્રક્રિયા દ્વારા પેલામાં પ્રયોગોને એ હોય છે. પ્યોર સાયન્સમાં, જોકે મેથેમેટિક્સમાં એ નથી હોતું, પણ આ બુદ્ધિની પ્રક્રિયાથી પ્રાપ્ત થયેલા આ બધા જ્ઞાન છે, વિજ્ઞાન અને બીજા બધા જ્ઞાન. તો આપણે વારંવાર જોઈએ છીએ કે વિજ્ઞાનમાં અને સમાજ વિદ્યાઓમાં જે કંઈ સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોમાં થોડે થોડે વખતે ફેરફારો આવે છે. આમ નહીં પણ આમ, ન્યૂટનનું સામ્રાજ્ય વર્ષો સુધી રહ્યું, સેંકડો વર્ષો સુધી. ન્યૂટને કહ્યું છે બરાબર 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 ચાલ્યું, આઇન્સ્ટાઈન આવ્યા અને ત્યાં ગાબડું પડ્યું. અને હમણાં હમણાં આઇન્સ્ટાઈનના સિદ્ધાંતને પણ ચેલેન્જ કરનારા મેથેમેટિશિયનો પોતે દલીલો કરી રહ્યા છે. આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે સોશિયલ સાયન્સીસમાં. ઇવન સાહિત્યના જે શાસ્ત્રો છે, કળા કે સાહિત્યના, એમાં પણ જાત ભાતની થિયરીઝ આવ્યા જ કરે છે. કેમ કે કશું ફાઇનલ, કારણ કે અલ્ટિમેટલી એ બુદ્ધિથી વિચારથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, એને હું તદ્દન ઉતારી પાડવાની વાત નથી કરતો, પણ માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અપૂર્ણ છે. કારણ કે જે સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ સાધન બુદ્ધિ અને ઇન્દ્રિયો, એ અપૂર્ણ છે. હવે તમને આના કોન્ટ્રાસ્ટમાં આ શબ્દનો સાયકિક પરસેપ્શન, ચૈત્ય પુરુષનું જ્ઞાન, એના દ્વારા મળતું જ્ઞાન આપણે જાણીએ છીએ. ચૈત્ય પુરુષ પરમાત્માનો અંશ છે, અને પરમાત્મા પોતે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એનું સ્વરૂપ જ જ્ઞાન છે. નિત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બરાબર છે? નિત્યમ જ સત્યમ જ્ઞાનમ, યસ, મને થયું કંઈક ગડબડ થઈ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એ બ્રહ્મ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને પરમાત્માનો અંશ ચૈત્ય પુરુષ પણ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. અને એને કારણે ચૈત્ય પુરુષ જ્યારે પેલા આવરણો હટે અને સક્રિય બને, ત્યારે સાયકિક પરસેપ્શન એ સીધું જ આવતું હોય છે, વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. સંવેદ, ઇન્દ્રિય સંવેદનોની નહીં, ચિંતનની નહીં, કશી, ફટ કરીને એ આવતું હોય છે. અને એ વિશુદ્ધ જ્ઞાન હોય છે, દિવ્યતાનું જ્ઞાન હોય છે, દિવ્યતામાંથી આવેલું જ્ઞાન, સીધું. હવે આ જ્ઞાન શું કામ કરે સાધકની અંદર? એની અંદર જે કંઈ સ્વીકારવા આવકારવા જેવું હોય એને પણ બતાવી દે, અને એની અંદર જે કંઈ ઇનકારવા નકારવા જેવું હોય એને પણ બતાવી દે. શોઈંગ એન્ડ રિજેક્ટિંગ એમ પાછળ શબ્દો આવે છે. ખાસ કરીને જે કંઈ ઇનકારવાનું છે, પુષ્કળ કિસ્સાઓમાં વ્યક્તિ એટલી અભાન હોય છે કે પોતાની અંદર ખરેખર શું બદલવા જેવું છે ને એનો એને ખ્યાલ જ નથી આવતો. અને શ્રી અરવિંદ બીજી એક જગ્યાએ કહ્યું છે કે પરમાત્માની કૃપા થાય ત્યારે એ કૃપા થકી વ્યક્તિ જોઈ શકે છે કે મારી અંદર આટલી 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 વસ્તુઓ બદલવા જેવી છે, એને ઇનકારવાની છે, એને નકારવાની છે, એના ત્યાગ માટે અથવા તો એના રૂપાંતર માટે જે કઈ સાધનો લગાડવા જોઈએ લગાડવાના છે, પણ પહેલું એ બતાવી દે છે આપણને. તો એ પણ એમની કૃપા છે. શોઈંગ એન્ડ રિજેક્ટિંગ, અને આ સાયકિક પરસેપ્શન, આ ચૈત્ય પુરુષનું જ્ઞાન, એ મનને સાચા વિચારો તરફ લઈ જાય છે. ગાઈડિંગ ધ માઇન્ડ ટુ ધ રાઈટ થોટ્સ. એવી જ રીતે પ્રાણને સાચા ભાવો તરફ દોરી લઈ જાય છે. આ એક બીજી મહત્વની વાત, અતિશય મહત્વની વાત. રાઈટ થોટ્સ અને રાઈટ મૂવમેન્ટ્સ એન્ડ ફીલિંગ્સ, આવા શબ્દો. તો રાઈટ થોટ્સ માઇન્ડ ને થોટ ને સંબંધ છે. સાચા વિચારો એટલે કેવા વિચાર? બિલકુલ એકદમ સરળ રીતે મૂકવું હોય તો ભગવાન તરફ લઈ જતા જે કોઈ વિચારો છે એ સાચા વિચારો, ઓવર સિમ્પ્લિફાઈડ કરીને મૂકી દે. અને ભગવાનથી ઉલટી દિશામાં વિમુખ કરનારા વિચારો જે છે એ બધા ખોટા વિચારો. તો આ સાયકિક પરસેપ્શન જે છે એ મન અથવા બુદ્ધિને સાચા વિચારો તરફ લઈ જાય છે. થોડાક દાખલા આપીને આખી વાત ક્લિયર કરું. હવે વિચારની પ્રક્રિયા ચાલે. જો એક વાત, વિચાર અને તર્ક એવી વસ્તુઓ છે કે માણસને તદ્દન બે પરસ્પર વિરોધી તારણો ઉપર લઈ જઈ શકે, અને એ થતું આવ્યું છે. ને ઈશ્વરના અસ્તિત્વની બાબતમાં જ્યારે જે જે ચિંતન થયા છે બુદ્ધિથી, એ ચિંતનોમાં બે છેડાના તારણો આવ્યા છે. ઈશ્વર છે એક તારણ, ઈશ્વર નથી એ બીજું તારણ. એટલે માટે જ આગળ પણ કહ્યું છે, મેં મહાભારત કહે છે તર્ક અપ્રતિષ્ઠ. તર્ક એ તમને કોઈ નિશ્ચિત જગ્યાએ લઈ નહીં જાય. તો તો પછી તર્કનો, ચિંતનનો, વિચારનો, બુદ્ધિનો ઉપયોગ કરવો જ હોય ને, કરવાનો જ છે, તો એ વિચાર, એ તર્ક, એ ચિંતન એવી રીતે કરવાનું કે જેને કારણે આપણી ચેતનાની ગતિ પ્રભુ તરફ થાય, આપણી શ્રદ્ધા વધારે મજબૂત થાય, આપણી ભક્તિ વધે, આપણું સમર્પણ વધે, એ પ્રકારનું ચિંતન ચલાવવું જોઈએ. બે ચાર દાખલા તરીકે એમ વિચારી શકાય કે આખું એ બ્રહ્માંડ, આખું એ વિશ્વ એક સર્જન છે, એક ક્રિએશન રૂપી કર્મ છે. તો જો આ કોઈ કર્મ હોય અથવા કર્મનું પરિણામ હોય, ફળ હોય સર્જન, તો એનો કર્તા હોવો જ જોઈએ. કેમ કે કર્તા વિના કર્મ શક્ય નથી. તો આ રાઈટ થિંકિંગ એટલે ઈશ્વરના ના અસ્તિત્વમાં શ્રદ્ધા પેદા કરનારું ચિંતન. એવી જ રીતે ગાંધીજીને યાદ કરો, પેલું એમનું વાક્ય, એ પણ વિચાર એ રાઈટ થોટ છે. એમણે એમ કહ્યું કે કોઈ અત્યંત બુદ્ધિમાન માણસ આવી અને અનેક દલીલો કરી અને મને મારી આગળ સાબિત કરી આપે કે ભગવાન નથી, તો પણ હું માનીશ કે ભગવાન છે. આ વિચાર તમે એટલે બધા સંશયોને આમ ફંગોળીને ફેંકી દે કે તારે જે કહેવું કે દોસ્ત, પણ હું તો માનવાનો કે ભગવાન છે. તો આ ધીસ ઇઝ ધ રાઈટ થોટ. હજી એક બે ઉદાહરણ લઈએ. આપણે આ રીતે વિચારી શકીએ કે મારા કરતા અનેક ગણા બુદ્ધિમાન માણસોએ ભગવાનના અસ્તિત્વને સ્વીકાર્યું છે, તો પછી મારે શા માટે આ લમણાજી કરવાની છે કે નથી એને વિશે શા માટે તર્ક વિતર્ક કરવાનો? મારા કરતા ઘણું બધું વધારે વિચારનારા લોકોએ જ્યારે એમના અસ્તિત્વને સ્વીકાર્યું છે, શ્રી અરવિંદ જેવા કે વિવેકાનંદ જેવા કે બીજા અત્યંત બુદ્ધિમાન માણસો જે કૃષ્ણમૂર્તિ જેવા, તો મારે શા માટે ઇન્કાર કરવો જોઈએ? તો આ જે વિચારની પદ્ધતિ છે એ રાઈટ થિંકિંગ. હજી એક દાખલો લઈએ. કે કોઈ પણ સ્થિતિમાં શાંત રહેનારા, વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં આનંદનો ઉભરો અભિવ્યક્ત કરનારા, હૃદય જગતે આપેલા ઘાથી છલની થઈ ગયું હોય છતાં નર્યો પ્રેમ વરસાવનારા માણસો માત્ર આધ્યાત્મિક માણસો જ હતા અને છે. એ સિવાય ભગવાનના સાક્ષાત્કારીઓ આ કરી શકે છે, એ સિવાય બીજું કોઈ ન કરી શકે એવું આપણે જો જોઈશું ચોમેર તો દેખાશે. શાંતિ, પ્રેમ, આનંદ આ બધું એ આસ્તિકોમાં જોવામાં આવ્યું છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં નાસ્તિકોમાં ક્યારેય એ જોવામાં આવ્યું નથી. બર્ટ્રાન્ડ રસેલ જેવો ગઈ સદીનો આખી દુનિયાને પોતાના વિચારોથી હચમચાવી નાખનાર ફિલોસોફર, ત્રણ વોલ્યુમમાં એમની ઓટોબાયોગ્રાફી, એના આરંભમાં એક કવિતા એમાં એ લખે છે કે મને જગતમાં બધું મળ્યું, પુષ્કળ કીર્તિ મળી, માન મર્તબો મળ્યા, મોટી મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસરની પદવીઓ મળી, તાલીઓના ગડગડાટ અનેક વાર મેં સાંભળ્યા, જબરજસ્ત કીર્તિ, બધું મળ્યું પણ મને શાંતિ ના મળી. હા, એમનું કન્ફેશન છે. તો આ રીતે જો વિચાર કરીએ આપણે તો એ આપણને આપણી ચેતનાને પરમાત્મા તરફ લઈ શકે. તો આ બધા રાઈટ થિંકિંગ ના ઉદાહરણો. અને ચૈત્ય પુરુષ જ્યારે જાગૃત થાય, સક્રિય થાય, ત્યારે મન અથવા બુદ્ધિમાં એ ગાઈડિંગ ધ માઇન્ડ ટુ ધ રાઈટ થોટ્સ, એના આ ઉદાહરણો છે. અહીંયા અટકીએ, પછી આગળ જઈશું નેક્સ્ટ ટાઈમ.